પણ કોઈ વસ્તુ છૂટે છે ક્યારે? એટલે તે બે પ્રશ્નમાં એક વિચારીએ, કોનો ત્યાગ કરવો છે અને શું જોઈને કોઈ ત્યાગ કરવા યોગ્ય છે ને કરશું આપણે? કોનો ત્યાગ કરવો છે, કોનો કરવો છે? બાજુના ઘરનો મેં ત્યાગ કરી દીધો છે, જેનું ગ્રહણ હોય એનો ત્યાગ હોય, જે પોતાનું જ નથી એને વળી શું ત્યાગ કરાય? ક્યારેક એવો વિકલ્પ આવે ને, તાજમહલનો ત્યાગ કરી દીધો મેં, એફિલ ટાવરનો ત્યાગ કર્યો, તો પેલું જે પોતાના અધિકારમાં હોય, પોતે ગ્રહણ કરેલું હોય એનું કરી શકાય છે. હવે એ તો તમે આ કર્યું, હવે શું જોઈને એને, શું એવું જોઈને એનો ત્યાગ કરીએ છીએ આપણે? તેના માટે બે વસ્તુ, એને કાં તો પરરૂપે જાણે અથવા એને દુઃખરૂપ જાણે એનો ત્યાગ કરશું આપણે. જેને સમયસારની 34મી ગાથા છે, શબ્દો શું છે એના મૂળ ગાથા ના તો નહીં પણ એના પદ્યાનુવાદના, સ્વભાવને પર જાણે, જો શબ્દ આવી ગયો, શું શબ્દ આવ્યો? ખાલી જાણીને નહીં, શું શબ્દ આવ્યો છે? પરરૂપે જાણીને. અને એનું સરસ દ્રશ્ય એમાં છે, ક્યારેક પણ યાત્રાએ નીકળ્યા હોય, સામાન બધાનો એક સરખો જેવો હોય, બ્રાન્ડેડ બેગ કોઈની હોય, આપણને એમ લાગે મારી છે, મારી છે એવો અભિપ્રાય થશે તો એને આપણે શું કરશું? પિક કરશું, પકડશું, કારણ કે અભિપ્રાય શું પડ્યો છે? મારી. પણ જ્યાં સહેજ ઊંચું લઈએ અને એમાં ટેગમાં બીજાનું નામ લખ્યું તો શું થશે? તો શું કામ લીધું? છોડું તો લીધું શું કામ તમે? બેમાં શું ફરક પડ્યો? જાણ્યું બે, જાણવું છે એમાં સ્વરૂપે જાણવું છે તો ગ્રહણ છે, અને પરરૂપે જાણ્યું તો એનો ત્યાગ છે. સૌથી પહેલી આ છે, શું છે? જે પોતાનું નથી, ભૂલથી એનું આપણે માનીએ છીએ એવું જ્યાં ખબર પડી તો એનો શું થાય છે? ત્યાગ થઈ શકે. બીજું, ત્યાગ ક્યારે કરશો? અંધારું છે, આમ થોડું છે, અજવાળું છે, એવું એમાં એમ લાગે છે કે આ દોરડી છે અથવા એક સોનાની આપણી ચેઇન ચમકતી છે જ લાગે, આપણે એ લાગી તો શું કરશું? એને લેવા જશું, કારણ કે એમ લાગે ને સોનાની ચેઇન જરા ચમકે છે, મારી છે અથવા કિંમતી છે એવું લાગ્યું તો શું કરવા જશું? ગ્રહણ. અને જ્યાં નજીક ગયા અથવા હાથ આમ ફેરવો તો શું થયું? લીસું તો લાગ્યું પણ આમ હરવાળાટ લઈ ગયો કે આ તો શું છે? સાપ છે. હવે શું થશે? એમાં મારું કે એવું નથી થતું, ન્યાસેની વાત આવશે, દુઃખદાયક ને એની વાત આવશે, ઓલામાં સફર માટેની વાત. અહીંયા કેવું લાગશે કે પેલું એ સુખદાયક એવું સોનાની લાગી તો એના માટે શું કરવા ગયા? ગ્રહણ કરવા ગયા. અને એમ લાગ્યું કે આ દુઃખદાયક છે, નકામું જે છે, તો શું? તો ફરીથી ત્યાગ ધર્મના દિવસે પેલું શું શીખવા જેવું છે? પેલું મારું છે કે નહીં, અને જો મારું નથી તો એમાંથી બે નહીં, ગ્રહણ જ નથી કર્યું તો ત્યાગવાનો કોઈ પ્રશ્ન જ નથી. અને બીજું, જે છે મારામાં પ્રણતિમાં પણ એ અશુદ્ધતા છે, મલિનતા છે, દુઃખદાયક છે તો એનો શું છે? ત્યાગ કરાય. અને આવો સૌથી પહેલો ગ્રહણ ત્યાગ, ત્યાગ શેમાં હોય છે? જ્ઞાનમાં, શ્રદ્ધામાં. ફરીથી એ ગાથા, સ્વભાવને પર જાણે, જાણીને શબ્દ આવ્યો, એ ત્યાગ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન. કુંદકુંદ આચાર્ય 34મી ગાથામાં કહે, જ્ઞાનમાં પેલો એક ત્યાગ થાય, પછી છોડવાનું તો બહારમાં છે, પેલું તો અંતરમાં એ થાય છે કે એ બીજાનું છે, અને એમાં જ્ઞાનમાં નિર્ણય થાય. બીજો, એ દુઃખરૂપ છે તો ત્યાગ કરવાનો એનું કાર્ય છે, ચારિત્રમાં કામ થાય. પણ જ્યાં શ્રદ્ધા જ્ઞાનમાં મારાપણું લાગે છે એનો ક્યારે પણ નહીં થાય. આ જાણ્યા પછી મારું જાણ્યું તો ત્યાગ નહીં થાય. કેમ ઘણી વાર હોય છે, મારું જાણીએ છે પૈસા કોઈ લઈ જાય છે તો ત્યાગ તો કર્યો છે કે નહીં? ત્યાગ કર્યો, છોડ્યો છે. મારા પણાના અભિપ્રાયમાં ક્ષીરતાંતર થયું ને તો આકુરતા થશે, ત્યાગ નથી થતો. એ શું થયું છે? ત્યાં આકુરતા છે ત્યાં તો, કારણ કે માયનું છે મારું અને પોતાનું જેને માનશે એને છોડવા ક્યારેય તૈયાર નહીં છે. તો અહીંયા ત્યાગ ધર્મના દિવસે અધ્યાત્મની શૈલીમાં તો એનાથી હજી આગળ છે. આ તો હજી થોડી બહારની થોડીક વાત છે કે પરદ્રવ્યનું ગ્રહણ ત્યાગ નથી, એનાથી આગળ. ચલો કાંઈ નહીં, મિથ્યાત્વનો તો ત્યાગ કરવો જ કે નહીં, એ તો બધા એગ્રી ને. રાગનો ત્યાગ ના, હજી કાંઈ મન નથી લાગતું ને. નહીં ને, બધું જો શરીરમાં મારાપણું છોડશું તો શું છે? શરીર ટકશે કે શરીર છૂટી જશે? કાંઈ તો થાય ને. શરીરને મારું માનવાનું છોડી દઈશ તો શરીરમાં તો પછી કેર નહીં લઉં, અને કેર નહીં લઉં તો શું થશે? રોગ થશે. સિમ્પલ છે ને. અને એટલા માટે શરીરની સંભાળ તો રાખવી જ જોઈએ ને. ક્યાંય ક્યાંય કલ્પના કરે છે તું, શરીરને તું સંભાળ રાખીશ એટલે નિરોગ રહેશે એવી ગેરંટી કોણે આપી? પરદ્રવ્ય માટેનો તું ભૂલી જ જજે એને સંભાળ રાખવી કે ન રાખવી મારા હાથની વાત. તો પરદ્રવ્યની વાત તો જવા દેજે. પોતામાં રાગ દ્વેષમો મિથ્યાત્વ છે એનો ત્યાગ, એ પણ એક કથન માત્ર છે. ખરેખર તો સમ્યક દર્શન જ્યાં પ્રગટ થયું તો મિથ્યાત્વ ઉત્પન્ન જ થતું નથી, એને ત્યાગ કર્યો એવું નામ આપવામાં આવે છે. આ બધી જ વાત 34 નંબરની ગાથાની ટીકામાં છે. ક્યારે પણ એમ છે, નો ડાઉટ કે સમયસારિક મહાગ્રંથ છે, ગંભીર ભાવોથી ભરેલું છે, પણ ન સમજાય એવું ક્યારે વિચારવું નહીં. ગુરુદેવસિંહ એના એક એક શબ્દોના ખુલાસા કરીને આપણને એ કીધા છે. તો ફરીથી ત્યાગ કોનો છે? પોતાના અશુદ્ધ ભાવોના, દુઃખમય ભાવોનો. અને ત્યાગ એટલે શું? કપડાં ધોયા એટલે શું? મેલ કાઢ્યો એટલે શું? સ્વચ્છતા થાય છે તો મલિનતા ગયા વગર રહેતી નથી. જેમ કે ને પ્રતિમાની ઘડાઈ કરે, પ્રતિમાની ઘડાઈ કરે એટલે શું કરે? એ ઘડાઈ કરે એટલે શું કરે? કોતરે એ સેર કરતા જે વધારાની વસ્તુ કાઢો તો ઓલું થઈ જશે. શું છે? એક્સેસ વસ્તુને તમે કાઢે છે તો ઓલો આકાર આવી જાય. એમ અહીંયા ગ્રહણ થાય છે તો ઓલું ઉત્પન્ન જ નથી થતો. હજી એનાથી આગળ એ ટીકામાં એક છે. પહેલું તો કોની વાત લીધી? પરદ્રવ્યના ગ્રહણ ત્યાગની તો વાત છે જ નહીં. તો કોના ત્યાગ કરવા છે? રાગ દ્વેષમો એના ત્યાગ કરવા છે. અરે એના ત્યાગ નહીં, એ ઉત્પન્ન જ થતા નથી. એનાથી આગળ એ ગ્રહણ ત્યાગની વાત ક્યાં લાગુ પડે છે? જેમ આજ બધું આવ્યું હતું ને કે પોતાની પર્યાયની યોગ્યતામાં બધું વાત ચાલે છે, બાકી કર્મથી વિકાર થાય અથવા દ્રવ્યથી વિકાર થાય એમ નથી. પર્યાયમાં પોતાની અશુદ્ધતા થવાની શું છે? યોગ્યતા છે, લાયકાત છે, વૈભાવિક શક્તિ છે, એટલે વિભાવ થાય એવું નથી. બધું ઘણો ખુલાસા કરીને, બધા 3 પોઈન્ટ કરીને બધો વિસ્તાર તો આવ્યો. તો અહીંયા આપણે ત્યાગમાં કે ફરીથી પર વસ્તુ તો ભૂલી જવાની, પર્યાયમાં પણ ત્યાગ કર્યો એ પણ એક ઉપચાર છે. અને દ્રવ્ય સ્વભાવમાં તો કોઈ દી અશુદ્ધતા આવી જ નથી, તો એણે ત્યાગ કર્યો એવું નામ માત્ર પણ નહીં આપવામાં. શું છે? હજી નામ દેવું હોય તો કોને આપજો? પર્યાયમાં, કારણ કે પૂર્વ પર્યાયમાં હતું, ઉત્તર પર્યાયમાં પ્રગટ થતું નથી. એટલા માટે નામ પણ દેવું હોય તો કોને દેજો? પર્યાયમાં. દ્રવ્ય સ્વભાવ એવું નિરપેક્ષ તત્વ છે કે જેમાં કોઈ અશુદ્ધતા છે જ નહીં, છે જ નહીં, તો ત્યાં ક્યાંથી કર્યું? એને નામ પણ લાગુ પડતું નથી. 34મી ગાથામાં ક્યારેક વાત આવી લાગે છે. કોઈ વ્યક્તિની સજ્જનતા એવી હોય કે એની સામે આંગળી ચીંધીને ગુજરાતી કહે ને કંઈ પણ ન શકાય, કે એણે આવું ખોટું કર્યું હશે, એણે ગુસ્સો કર્યો. એક સજ્જનતા, એમ દ્રઢ સ્વભાવ કેવો છે? પરમ નિરપેક્ષ તત્વ છે, જેમાં અશુદ્ધતાનો પ્રવેશ જ નથી. તો એવી અહીંયા ઉત્કૃષ્ટ એવા મુનિરાજને ત્યાગ. મુનિરાજનો શું હશે ઉત્કૃષ્ટ ત્યાગ? એટલે શું હશે? જે વસ્તુને છૂટી છે એનું પછી સ્મરણ પણ ન આવે, ત્યાગ કોને કહેવાય? મેં છોડી એવું પણ જ્યાં વિકલ્પ ઉભો થતો નથી, મેં છોડી કરીને પણ એ જ વસ્તુને પાછો યાદ કરીએ છીએ. મુનિરાજને મન વચન કાયાથી, મનમાં પણ એના સંબંધીય વિકલ્પો થતા નથી. આપણે કંઈક સમજી લ્યો, કચરો ને બધો નાખ્યો હશે, પછી મ્યુનિસિપાલિટી શું કરતી હશે? લઈ જાય પછી શું કરતી હશે? નહીં વિચાર કરીને, બરોબર ને? બધું મળમૂત્રનું ત્યાગ કે બધું ડ્રેનેજ સિસ્ટમમાં ક્યાં? અરે, જેનો ત્યાગ કર્યો એનો વિકલ્પ શું કરવાનો હોય? અને જો તારે વિકલ્પ કરો તો ત્યાગ શેનો કર્યો છે? તો અને બીજી રીતે અહીંયા ઘણી જગ્યાએ દાન અને ત્યાગની વાત હોય છે. તે દાન છે એ તો કોને માટે છે? મુખ્ય શ્રાવક માટે છે, કે જ્યાં કસાઈ માન એટલે લોભ કસાઈ નહીં, એ મંદતા માટેની વાત છે. બાકી ખરેખર ત્યાગ અને દાન બેમાં ફરક શું છે? બેઝિક ફરક શું છે? દાનમાં તમારી પાસે વસ્તુ હોવી જોઈએ. ત્યાગ માટે જરૂરી નથી તમે પાપ કરો ને પછી ત્યાગ કરજો, બે ફરક છે. ત્યાગમાં શું છે? ત્યાગ કરવા માટે વસ્તુ તમારી પાસે હોવી જોઈએ એવું જરૂરી નથી. અને પણ દાન માટે એક, પછી દાનમાં બીજું કોણ ઇન્વોલ્વ હોય છે? ત્રણ હોય છે. વસ્તુ છે, વસ્તુ પછી સામે પાત્ર લેનાર કોણ છે? દાતા તો છે, પણ લેનાર કોણ છે? ત્યાગમાં કોણ હશે? કોઈ જરૂરી નથી. ઓલામાં દાતા છે, લેનાર પાત્ર છે, અને યોગ્ય વસ્તુ છે. અહીંયા ત્યાગમાં વસ્તુની જરૂર નથી, સામે બીજા કોઈની પણ જરૂર નથી. તો બે આખો ફરક હોય છે. પણ સામાન્યપણે શ્રાવકને અનુલક્ષીને એ ત્યાગ સાથે દાનની વાત એમાં આવતી હોય છે. એ પણ એક લોભ કસાઈને ઘટાડવા માટેની વાત છે. એક આપણે વિચાર કરીએ, વાત આવી તો સામાન્યપણે કે પૂજામાં થોડીક વાત લઈ દેતી, ગુરુદેવસિંહમાં પ્રવચનમાં શેની વાત હોય? હંમેશા જ્ઞાનની ને એની વાત હોય, ત્યાગની કાંઈ વાત? ગુરુદેવસિંહ એમના જીવનમાં કાંઈ ત્યાગ કર્યો હશે કે નહીં કર્યો હોય? કર્યો તો કઈ નતો કર્યો, શેનો કર્યો? એ ભાઈમાં સંપ્રદાયમાં દીક્ષા લીધી, તો પરિવાર વેપાર ધંધાના ત્યાગની બધાની એક એક વિચારવા જેવી છે. ત્યાગમાં ગુરુદેવસિંહની કેવી એક દ્રઢતા એને. પૂજ્ય ગુરુદેવસિંહ હજી તો દુકાનમાં હતા, 22-21 વર્ષની ઉંમરે. એમાં એમના મોટા ભાઈ ખુશાલભાઈ, છેલ્લે તો ગુરુદેવસિંહ કેટલા રહી ગયા હતા? ખુશાલભાઈ મોટા, પોતે અને નાના ભાઈ મગનભાઈ, એમ ત્રણ જ હતા. ફાધર મધર પણ નહોતા ત્યારની વાત. તો મોટા ભાઈ ખુશાલભાઈના મેરેજ થઈ ગયા. તો એક વડીલ તરીકે ખુશાલભાઈની શું ફરજ બને? કે નેક્સ્ટ જેનો વાર હોય એને કે ત્યારે એકવાર દુકાનમાં પાલેજમાં કે હવે કાનજી તું હવે તૈયારી રાખજે, હવે તારા સગપણની તૈયારી આપણે કરજે. ત્યારે ગુરુદેવસિંહ સુજાબ આપ્યો હશે, હા કરજો, જે તમારે થતું હોય કરજો, તમે શું કીધું હશે? જીવનમાં એક કાર્ય કરવું છે એની દ્રઢતા શું હોય એના શબ્દો ઉપરથી વિચારવા જેવું છે. એમને કે જોશું કરશું ને એમ પણ નહીં, મારું નામ લેશો નહીં. ક્યાંથી શરૂઆત? મારું નામ લેશો નહીં, મારે તો બ્રહ્મચર્ય લેવું છે અને મારે તો સાધુ થવું છે, એની દીક્ષા લેવી છે. ત્યાંની દ્રઢતા જીવનમાં. નહીતર ગુરુદેવસિંહને માટે શું હતું? જેમણે પ્રત્યક્ષ જોયા હશે 91 વર્ષની ઉંમરે પણ શું હતું ગુરુદેવસિંહનું? ઇંગ્લિશમાં જેને શું કહે, ટોટલી પર્સનાલિટી, મેક ટુ મેજર બોડી આખું. કોઈ લાંબુ વાતે જોયા તો છે જ ને, યાદ તો બધા પૂરેપૂરા છે ને. કેવું હતું? ચાલો, વ્યક્તિત્વ એક પર્સનાલિટી જેને કહે ને, પાકું હતું એવું જ હતું. 91 વર્ષની ઉંમરે કમ્પેર જો 22 વર્ષની ઉંમરે કેવું હશે, તો યુ જસ્ટ વી કેન કમ્પેર. અરે જ્યારે દીક્ષા લીધી એટલે એનું પ્રોસેસન ઉમરાળામાં થતું હતું ત્યારે ત્યાંના બધા જોનારા બધા, અને જે અત્યારના જોયું છે ત્યારે કચેરી છે અત્યારના, તો ત્યારે પણ એક રાજાની કચેરી, તો બધા લોકો જોતા ન્યાયાધીશ કે આ 24 ત્યારે 24 વર્ષની ઉંમર આ રાજકુમાર જેવા દેખાતા એ દીક્ષા કેમ પાડી શકશે, ઉઘાડા પગે ચાલવું, તડકામાં ચાલવું, એ બધો પ્રકાર. જીવનમાં એક નિશ્ચિતતા, એક નિશ્ચિતતા છે જેની પાછળ કરવું છે એમાં ક્યારેય ઢીલાશ ન હોય. એ કેવી દ્રઢતા હશે જીવનની અંદર, નક્કી હતું બધું કે આ દરરોજ મળશે જેવો ચોઈસ હશે ના, અમને તો જોવે જ નહીં. આપણે બધું ડેઇલી રૂટીનમાં આપણા માટે એસેન્શિયલ આઈટમ કેટલી છે ને, એક ચા ન પીએ તો આખો દિવસ ઇઝ અ મસ્ટ એસેન્શિયલ છે. જમવા ટાઈમે શું જોવે? હા બધું જ જોવે ને, ગરમા ગરમ જોવે. આમ રોટલી પણ કેવી જોઈએ? ફૂલેલી જોઈએ, એક જોવે, પાછી એક સાથે નહીં, બધું ગરમ જોઈએ. એક બે ચમચા લેવાના પછી ખાલી થાય એટલે નવી ગરમ આપવાની. ક્યાં ક્યાં જીવનની એક રસેન્દ્રી ઉપર કેવું મર્યાદા હોય એ જો જોવું હોય, હવે તો જોવાનો યોગ નથી પણ સાંભળવું હોય તો ગુરુદેવસિંહના જીવનમાં વર્ષો સુધી એક જ પ્રકારનો આહાર, જે મગની દાળ ફોતરાવાળી એક સાધારણ મસાલા બધા વગરની, એ પછી શાકમાં 99%, બધાને ખબર છે નહીં, ભક્તો નહીં આપતા હોય એટલે ગુરુદેવ નહીં તો શું, એક હજી એનાથી આગળ 4 રોટલી, આટલું બધાને ખબર છે. હજી એમાં કઈ વિશેષ ઉમેરવું છે? હજી કઈ પાપડ ને પછી લઈએ, પેલા આમાં કઈ. એક વાર જેટલી દાળ લીધી એટલી જ, એક વાર જેટલું શાક લીધું એટલું જ. આજ વધારે ભાવે છે એટલે બીજી વાર આવો એવું પણ નહીં. એક કલ્પના નથી કરી શકતા આપણે, અને કે 2-4 દિવસની વાત નથી, મહિનાની કે વર્ષોની, તો નહીં થતું હોય કે ના આજ તો વધારે ભાવ્યું, આજ વધારે ભૂખ છે. એક જીવનમાં એમ ન વિચારવું કે સાધના સાથે આવું સહજપણે. કોની સાધના થાય છે? આપણે જે અત્યારના જે 10 દિવસ આરાધનાના ચાલે છે, સેના ચાલે છે? મોક્ષનું ઉત્કૃષ્ટ પહેલું કારણ, ભલે શરૂઆત સમ્યક દર્શનથી થાય પણ એનાથી એક ઉત્કૃષ્ટ કોણ કારણ છે? ચારિત્ર છે. અને એ ચારિત્રની આરાધનામાં એના 10 લક્ષણ લઈને આ 10 દિવસ આરાધના કરીએ છીએ, અને એવી દશાને પ્રાપ્ત મુનીશ્વરોને પણ આપણે એમને સ્મરણમાં લઈ એમનું બહુમાન પૂજન ભક્તિ કરીએ. તો અહીંયા એક રસેન્દ્રીના નિમિત્તમાં ક્યારે પણ બીજી જાતની દાળ આવે કે બીજી જાતનું શાક એવું તો નહીં, પણ શાક પણ જેટલું આવ્યું એટલું એ પણ આવ્યું. ઘણીવાર તો ગુરુદેવ ક્યારેક કહેતા પણ હોય, આટલું ખાધા પછી પણ કદાચ એકાદ લાડવો ખાઈ શકાય એટલી ભૂખ તો હોય જ છે. ઉણોદરી નિયમથી હતું. આ મર્યાદા તો ખરી જ આપણે આવ્યા હતા ને, ગઈકાલે આવ્યા હતા ને, સૌથી ઉણોદરી હોય, ઉપવાસ હોય પછી ઉણોદરી, સહજપણે એ હતું. અને એ રીતે, અને એના પછી પાપડ, અને એ પણ પાપડ સેના કારણે? ખુશિયા, ખુશી જેને કે ખીચા, એટલે ઈસેના કારણે. થોડી કફની ટેન્ડન્સી હતી, એમાં જ ખારાશ આવતી હોય. પાપડમાં સામાન્યપણે શું આવતું હોય તો એ ખારાશ એ કફને શું કરતું હોય? કાપતું હોય છે. એના માટે શોખને માટે નહીં, સ્વાદને માટે એક પણ વસ્તુ નહીં. તો જીવનની અંદર એક મહાપુરુષનું જીવન ઇસે ઓપન બુક છે. અંતરંગની તત્વની ને એની વાત તો જુદી જ હોય છે, પણ એમનું જીવન પણ જોઈએ નિશ્ચિતપણે. એટલે નિશ્ચિતપણે સવારના એક ખાલી મોળું ગાયનું દૂધ, એ પણ લિમિટેડ, ફરીથી એ પણ નિયમ, એમને એક નિયમ રાખ્યો તો એટલું જ. એમ નથી કે આજ વધારે બીજું નહીં, ખાલી એમને એમ તો થોડોક નાસ્તો, થોડોક તો ના નહીં, હા એમાં ગરમા ગરમ એક નાસ્તો તો ખાખરાની બધું જુદું, પણ એક ગરમ તો ખરેખર એક વિચાર આવે છે. એક ઇન્દ્રિયના વિષયને ખાતર આત્માને ગુમાવીએ છીએ આપણે. એમાં પાંચે ઇન્દ્રિયનો પ્રવચન સારમાં દાખલો આવે છે. એક એક પ્રાણી એક એક ઇન્દ્રિય વિષયથી જીવન ગુમાવે છે. તો પાંચે ઇન્દ્રિયના વિષયમાં જો આવું એકત્વપણાનું કર્યું શું દશા થશે? અહીંયા આપણે તો મુખ્ય ત્યાગ ઉપરની વાત લેવી હતી. અરે અતિન્દ્રિય આત્મ પદાર્થની જો સાધના કરવી છે તો ઇન્દ્રિય વિષયની ગ્રદ્ધિપણાનો ભાવ તો જીવનમાં હોવો જ ન જોઈએ. આપણે પણ એ વિચાર લઈ શકીએ છીએ, મુનિરાજ આહાર લે એ શુભ પરિણામ કે અશુભ પરિણામ? મુનિરાજ આહાર લે છે એ શુભ પરિણામ કહેવાય કે અશુભ પરિણામ કહેવાય? ક્યાં કહેવાય? શુદ્ધ તો નથી, ચોઈસ તો બે જ છે, શુભ ને અશુભ કહેવાય. શુભ કહેવાય. અને આપણે આહાર લઈએ તો કેમ ભાઈ આવો કેમ પક્ષપાત કેમ છે? અમે સુખી રોટલી લેશું, મુનિરાજ કદાચ વધારે લે ચક્રવર્તી ન્યા, તો શું છે કેમ, શું ફરક શું પડે છે? એક શરીરના પોષણ માટે છે અને એક શરીરને ટકવાનું નિમિત્ત છે, મોટો આંતરો પડે છે. આહાર સંજ્ઞા સહિતનો આહારનો વિકલ્પ છે. મુનિરાજને આહારનો વિકલ્પ છે પણ આહાર સંજ્ઞા નથી હોતી. આયુષ્ય છે, આયુષ્ય કર્મ નિમિત્ત છે, તો શરીર ટકે છે તો એનું એક નિમિત્ત એક આહાર હોય છે. અને એના માટે એક સરસ દ્રષ્ટાંત શું હોય છે, કોઈ પણ એક ખાડો પડ્યો છે એને પૂરો કરવો છે તો શેનાથી કરાય? સરસ મજાની રેતી ચાળીને બધી કરીને તો શું કરે? અરે ગમે નાખીને પૂરો જ કરવાનો છે. એમ મુનિરાજ વિચારે છે કે આ એક સુધા છે, અસાતાનો અલ્પ ઉદય છે, તો પેટનો ખાડો ગમે તે હો એ પણ મર્યાદામાં હોય છે. તો જીવનમાં ફરીથી પૂજ્ય ગુરુદેવજીએ બે વાર આહારને આ વચ્ચે નહીં, આપણું તો નહીં, દિવસના કેટલી વાર ખાઈએ આપણે? કેટલી વાર? ચાર વાર, મિનિમમ ચાર વાર. કોઈ નક્કી નથી, ગ્રદ્ધિ ભાવ એવો ભર્યો છે કે આમ હાલતા જઈને કાંઈ ખુલ્યું થોડુંક. જીવનમાં ક્યાંય પણ મર્યાદા કેમ નથી થતી? ઘણી વાર તો એમને એમ જ કરી નાખીએ છીએ ને કઈ પર્પઝ કઈ ખાવું નહીં, પણ આપણને એમ લાગતો હોય, પણ અંદરમાં શું પડેલો છે? ગ્રદ્ધિ ભાવ, આહાર સંજ્ઞા પડી છે. અરે ક્યાંક એમને એમ ચલો ટાઈમ છે તો 10 મિનિટ પણ સ્વાધ્યાય કરી લો, એમ કેમ ભાવ નથી થતો? ઓલા માટે તો ગમે એવો ટાઈમ મળી શકે છે. તો જીવનમાં આ પર્વ આરાધનાના ઉત્કૃષ્ટપણાના તો છે, પણ આપણા જીવનમાં પણ એ પ્રકારે આપણું જીવન એ મોલ્ડ કરવું પડશે, ઢાળવું પડશે. ઈચ્છાઓ પ્રમાણે ગુલામ થઈને ગમે કરતા રહીએ છીએ તો એ વાત છે. આપણે ચલો આપણા વિષય ઉપર આવી જઈએ. 185મું પાનું પ્રવચન છે, 313 નંબરનું પાનું છે ને, કળશ 175 ઉપર છે. આજ ગુરુદેવજીએ શરૂઆત જ એક જુદી રીતે, કઈ રીતે કર્યું? એક બહુ સરળ દેખાય એવા દ્રષ્ટાંતથી શરૂઆત કરી. એમાં બે દ્રષ્ટાંત આવ્યા. ક્યાં બે દ્રષ્ટાંત આવ્યા? એક શ્રીફળનો અને બીજો લીંડી પેપર. એ ગુરુદેવનો તો બહુ જ ફેમસ, લીંડી પેપર એ તો બહુ જ ફેમસ દ્રષ્ટાંત ગુરુદેવ. અને આ એક શ્રીફળ ઇઝ ટોટલી એપ્રોપ્રિએટ દ્રષ્ટાંત છે આખું. હમણાં જે લંડનમાં એક્ઝિબિશન જે હતું એનું એક શું હતું, થીમ શું હતું? પ્યોર સોલ. એટલે ગુરુદેવજી એ પછી સમજાયું એમાંથી, પણ એક પ્યોર સોલ. અને એના માટે એક્ઝામ્પલ તરીકે કોણ લીધેલું? આ શ્રીફળ જ લીધું. શ્રીફળ હોય એના બહારના શું હોય, છાલા કે મોટા મોટા, પછી એ કાઢી નાખીએ તો શું આવે છે અંદર? હાર્ડ કાચલી કહેવાય. અને એના પછી હજી તોડીએ તો અંદરમાં શું આવે, જેને છાલ લાલ કહે ને, શીખીને. અને એ જ કાઢીએ તો શું આવે અંદર? શું આવે? શું આવે? ટોપરું આવે ને, નારિયેળ આવે ને. નારિયેળ તો આખાને કહેવાય ને, એટલા નારિયેળ કોને કહેવાય? છાલાવાળાને કહેવાય, કાચલીવાળાને નારિયેળ કહેવાય, એટલે લાલ છાલવાળાને કહેવાય, કોને કહેવાય? અરે ખરેખર જે કાઢવા જેવા છે એને હુકામ યાદ કરવા છે, જે પોતાને ગ્રહણ છે અને એનું સરસ ગુરુદેવ કયું, એ જે ટોપરું આવ્યું ને, આખો ગોળો આવ્યો ને, એ કેવું છે? બે એના શબ્દો દીધા, ક્યાં દીધા? એક સફેદ છે અને એક મીઠું છે. તો જે બાર છાલા જે દેખાય છે એના જેવું કોણ છે? સિદ્ધાંતમાં કોણ છે? ઓલું તો દ્રષ્ટાંતમાં એના જેવું કોણ છે? નોકર્મ. તો નોકર્મમાં કોણ લેશો? જોરથી આમ ઢીલું ઢીલું જ લાગે છે, કોનું શરીર લેશો? મારું શરીર ને. એ તો ભાવ તો બદલવો જ પડશે, વાણી પણ બદલશો તો ભાવ બદલશે, ને તો એ જ શબ્દ આવી જવાનો, મારું જ આમ. કારણ કે એના વગર તો હું કોઈ વખતે તો બાર એક આટલું એક ખાલી શ્રીફળથી પણ આટલું એક ભેદજ્ઞાન કરવા જેવું છે કે બહારના છાલા એના જેવું આ શરીર છે, એની સાથે છે પણ એ છે નહીં. શું છે? એની સાથે છે, એની કોઈ જ ના નથી, પણ એ ખરેખર શ્રીફળ છે. શ્રીફળ, શ્રી શબ્દ વાપરતા હોય ને શ્રીમાન ને એ બધો હોય ને, શ્રી એટલે શેનાથી શબ્દ? એક બહુમાન સૂચક શબ્દ છે. તો શ્રીફળ એક શું છે કે જે બહારના છાલાથી રહીત, એમ શરીરથી રહીત, એનાથી અંદર જઈએ તો શું આવે છે? દ્રવ્ય કર્મ. ઓલું નો કર્મ શરીરમાં આવ્યું. પછી કાચલી જે છે એ કોના જેવું છે? દ્રવ્ય કર્મ એટલે જ્ઞાનાવરણી દર્શનાવરણી જે આઠ કર્મ છે, જેને આપણે શું કરીએ છીએ? કારમણ શરીર આવે છે ને. બહારનું અત્યારના આ જે શરીર છે એ કયું કહેવાય છે? ઔદારિક શરીર. દેવ મનુષ્ય અને તિર્યંશનું જે શરીર બાયનું હોય એનું નામ શું કહેવાય? ઔદારિક. દેવ અને નારકીનું જે બાહ્ય શરીર હોય એનું નામ શું કહેવાય? વૈકરિક શરીર કહેવાય. તો એ બહારના છાલા જેવું. અંદરમાં જાય તો શું આવે છે? પછી આઠ કર્મ, જે દ્રવ્ય કર્મ જે કહીએ છીએ, રાગ દ્વેષ મોહમાં નિમિત્ત રૂપે, એનાથી અંદર હજી જઈએ તો શું મળે છે? એ ભાવ કર્મ, રાગ દ્વેષ મોહ કસાયાદી જે કોઈ વિભાવ અશુદ્ધ ભાવ એ બધા કેવા છે? ભાવ કર્મ. અને એના માટે પાછું આજે કયું દ્રષ્ટાંત આવ્યું હતું? કલશમાં કયું દ્રષ્ટાંત આવ્યું હતું? સ્ફટિક મણી, અને એમાં લાલ પીળાનું બધું આવ્યું હતું ને. વાત તો બધું છે ને, બધું ગુરુદેવ બધા એના ઘણા ખુલાસા કર્યા. તો અહીંયા તો આપણે પેલું આ પૂરું કરીએ. તો આ ત્રણ થી ક્યારે પણ તમે જોજો, જયારે એક ટોપરું ખાવાનો પ્રસંગ આવે ત્યારે શું થતું હોય છે? છાલા કાઢી નાખીએ છીએ, કાચલી તોડી નાખીએ છીએ, અને ટોપરા પાક કરવો હોય તો શું કરીએ છીએ? કાઢી નાખીએ છીએ. તેનો અર્થ શું છે? એનો અર્થ શું છે? ખરેખર એને પણ ટોપરું માનવા જેવું નથી, એ મૂળ ટોપરાનું સ્વરૂપ નથી. તો સફેદ, સફેદ કોનો સૂચક છે? પ્યોરિટીનો. આત્મા કેવો છે? જેમ એ સફેદ છે એમ આત્મા કેવો છે? શુદ્ધ છે. સામાન્ય લૌકિકતામાં પણ સફેદ કલર વિશેની નિશાનીની છે? પ્યોરિટીની, એ શુદ્ધતાની નિશાની છે. તો જેમ એ નારિયેળ જે છે એ પોતે સફેદ છે, એની જેમ જ કોણ કોણ શુદ્ધ છે, નિર્મળ પવિત્ર કોણ છે? આત્મા છે. હું તો શરીર છું. તો કોણ છે શુદ્ધ? કોણ છે એવો? ના, હજી જવાબ, હજી ઢીલું વિચારવું પડે. આત્મા કયો? આત્મા ક્યારનો? આત્મા મારો આત્મા ને. કમ સે કમ ભાવોમાં પહોંચવા પહેલા શબ્દોમાંથી પણ હવે વિચારણામાં, આત્મા એટલે મારો પણ નહીં, આત્મા એટલે હું. અને ક્યારે સ્વભાવને માટે ક્યારે શબ્દ ન વાપરવો? સંયોગ ક્યારેક હોય, સ્વભાવ સદાય હોય. સંયોગ અલ્પ હોય, સ્વભાવ પૂર્ણ હોય. ક્યારે અને કેટલો એ બે શબ્દો સ્વભાવને લાગુ પડે. તો એ જે ટોપરું સફેદ એટલે આત્મા શુદ્ધ, અને બીજું કેવું હોય છે? મીઠું હોય છે, ઘણાને તો બહુ જ ને લુખું ભાવે, ઘણા તો મુખવાસ કરી, તો મીઠું એટલે શું? આત્મામાં શું લેશું આપણે? અરે જેને અનાદિ કાળથી આપણે ગોતી રહ્યા છે, મેળવવા માટે મહેનત કરી રહ્યા છે, એનાથી ભરેલો હું જ પોતે કેવો છું? શુદ્ધ છું, પવિત્ર છું, ઉજ્જવળ છું, નિર્મળ છું અને આનંદ અને સુખથી ભરેલો છું. અરે કમસે કમ આ એક દ્રષ્ટાંતમાંથી તો પોતાના સ્વભાવની એને મહિમા લાગવી જોઈએ. બીજું ગુરુદેસીએ કહી લીધું હતું દ્રષ્ટાંત, લીંડી પેપરનું છે ને, 314 પાના ઉપર છે ને બીજી લાઈન, જેમ લીંડી પેપર, હવે આવું બધું તો અત્યારના જોવાય નહીં મળતું હોય, જે ઓલું દવા તરીકે વપરાતી હોય છે એમાં, આયુર્વેદિક દવા તરીકે, એ વર્ષો પહેલાની આ વાત છે. ગુરુદેવજી સૌથી પહેલા એક વિચાર કરીએ, એટલે આ તો દીક્ષા લીધા પછીની વાત છે. સૌરાષ્ટ્રની બહાર ખબર પડે, સૌરાષ્ટ્રની બહાર એટલે પેલા અત્યારના એવા કે વાયા વિરમગામ કહે ને, વિરમગામ સૌથી પહેલા ક્યારે બહાર નીકળ્યા હશે? સૌથી પહેલા ક્યારેક વાત આપણને નથી વિચાર કે ગુરુદેવજીનું એક સ્થાનમાં કોઈ બહારમાં નીકળવાનું નહીં, પણ કઈક પર્પઝ હતો જાત્રા આદિનો. સૌથી પહેલા વિક્રમ સંવત 2013માં, 13માં એટલે ગુરુદેવની ઉંમર કેટલી હશે? 67 વર્ષની ઉંમર, 67. 46માં જન્મ છે ને 1900, અને આ 2013 ગણી લેવું કેટલા વર્ષ હશે. 67 વર્ષની ઉંમર પછી પેલા પાલેજ દુકાન હતી, જુદી વાત હતી, પણ જયારે ક્યારે મન નહીં થતું કે ના આટલું બધું એકવાર આટલો આખા ઇન્ડિયા ઓવરસીઝની વાત નહીં, તો ઇન્ડિયામાં તો જીવનમાં એક અલિપ્તતા કોને કહેવાય છે, એક વિષયની અંદરની રૂચિની મહિમા જાગ્રત થઈ, તો બહારથી ઉપેક્ષાનો ભાવ, અલિપ્તપણાનો ભાવ એ થયા વગર જ્ઞાન વૈરાગ્યની સાધના સાથે હોય છે. જેની સાથે ઉદાસીનતાનો ભાવ નથી અને ખરેખર જ્ઞાનની સાધના નથી, એ ખાલી ધારણા રૂપનું જ્ઞાન છે. અને જેનું યથાર્થ જ્ઞાન રૂચિ નથી અને બાહ્યનો ત્યાગ છે, એ કસાઈની મનતા છે. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા શુષ્ક જ્ઞાન એ દશા છે એનાથી. તો એ ગુરુદેવજીને પણ કેવો પ્રસંગ બન્યો હતો કે સમેત શિખરજીની યાત્રા કરવાનો ભાવ આવ્યો 2012માં, એ પેલું ખુદ પોતે કરી કે નેક્સ્ટ યર આપણે જાશું. અને તો મહાપુરુષ હતા, એકલા યાત્રા બહુ થોડી વાંધો નથી ને થોડીક. અને ત્યારે સોનગઢથી શરૂઆત કરી કારતક સુદ પૂનમ નહીં 12-13 થી શરૂઆત કરી અને દોડીમાં અને પગે ચાલીને મુંબઈ પર 1.5 મહિને આવેલા. શું છે, કારમાં કોઈ દી બેઠા જ નહોતા ત્યાં સુધી. ત્યારે સૌથી પહેલા અહીંથી સોનગઢથી શરૂ કરીને કોઈ વાર ક્યારેક મુંબઈ સુધી જવું ને તો એ રસ્તેથી જાય તો યાદ આવી શકે છે. એવા પણ એવા પુણના યોગ એવા હતા કે અજાણ્યું ગામ, ચાલો ગુજરાત તો જવા દઈએ પણ જ્યાં મહારાષ્ટ્ર આવ્યું ત્યાં આગળ બધી મનોર ને એવા ગામ આવે છે ને બધા, એ કેવા એરિયા હોય છે, કેવા એરિયા હોય છે, એટલે આદિવાસી એવા બધા હોય છે ને, ભાષા મરાઠી શરૂ કરી. પણ એ ગુરુદેવ નીકળ્યા તો ત્યાં એક રસ્તામાં નાના ગામડામાં એક સ્કૂલ આવી, એમાં શિક્ષક કોઈ જોઈ ગયા છે તો કે આ પુરુષ છે, કઈ ગુરુદેવ કદાચ થોડી વાર બેઠા હોય થાક, તો ના તમે અહીં આવ્યા છો તો અમને સંબોધન કરો. શું છે, ન કોઈ ગુજરાત કે ને જાન પહેચાન કાંઈ નહીં, પણ ત્યાં એ મન થયું તો ત્યાં ક્યાં શું કાઢે, કોઈ હોલ પાઠ ને એવું બધું ક્યાં કાઢે, તો શું કહે, તો ઘણી વાર ઓલું ઝાડ હોય ને એને ફરતે ઓલું શું હોય છે, એને બનાવ્યું ને બહાર બેસવાની બેઠક જેવું આમ ફરતું ઓટલો બનાવજે, તો ન્યા ગુરુદેવ બેઠા છોકરાઓને ટીચર બધા. જીવનમાં એક વાર આ એક સહજતાના પુનના યોગમાં સહજ બની જાય, કોઈ પ્લાનિંગ કરીને એવું એ નહોતું તો એ. અને અહીંથી પછી ગુરુદેવજી 700 સિદ્ધિ સમય શિખરની યાત્રાએ નીકળ્યા. ચાલો મૂળ વાત તો જે કેવી હતી એમાં, ત્યારે સમય શિખરની યાત્રા કરી અને વાસુપૂજ્ય ભગવાનના જ્યાં ગર્ભ જન્મ કલ્યાણક થયા, એ શું કયું ગામનું નામ શું છે, એરિયાનું શું છે, અત્યારના ગામનું નામ શું છે? ભાગલપુર છે. એ ભાગલપુરનો એક નાથ એરિયા કહેવાય, ચંપાપુર એટલે નાથ એરિયા કહેવાય. અને ત્યાં એ ગુરુદેવસિંહ ગયા ત્યારે આ લીંડી પીપરના વેલ હતા, ઝાડ હતા. અને ત્યારે ગુરુદેવસિંહ યાદ કરે, જો આપણે જે લીંડી પેપરનું દ્રષ્ટાંત લઈએ છીએ ને, એ લીંડી પેપર આવી હોય. હવે એ લીંડી પીપર છે એની અંદર શું હોય છે? તીખાસ ભરેલી. અને બીજો શું હોય છે? લીલો રંગ. જેમ મહેંદી હોય છે ને, મહેંદી બહારથી કેવી દેખાતી હોય છે? લીલી. પણ એને ઘસીએ કરીએ તો એનો રંગ કેવો નીકળે છે? એમ આ લીંડી પીપર બહારથી કેવી દેખાય છે? કાળાશ પરથી દેખાય છે. અને એને ચાખીએ તો તીખાશ અલ્પ હોય છે. પણ એને જો ઘસે, ઘસે એટલે કેટલો વખત ઘસે? 64 એટલે 24 કલાક જો ઘસે રાખ, તો એનામાં શું થાય છે? એની તીખાશ બહાર આવે છે અને એની કાળાશમાંથી લીલો. આ એક પૂરું એવો સરસ સિદ્ધાંત છે. એમ દરેક આત્માની અંદર પૂરેપૂરું સામર્થ ભરેલું છે. અમસ્તુ સર્વજીવ છે સિદ્ધ સમ. અને એ જ વાતને બનારસિદાસજી કઈ શબ્દોમાં કહે છે? ઘટ ઘટ અંતર છે એ સિવાય, એનો શું શબ્દ છે? કે દરેકમાં જે જીવ સર્વજીવ છે સિદ્ધ સમ. નહીં, એ તો આમાં છે, આત્મસિદ્ધિમાં છે. એને એ રીતે છે કે એનું વાત એ રીતે કે સિદ્ધ સમાન સદા પદ મેર, ચેતન રૂપ અનુપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેર. તો જો આ એક શું દેખાડે છે? પોટેન્શિયલી તાકાત, સામર્થ્ય શું છે એ દેખાડે. હર એક આત્મામાં, હર એક આત્મા એટલે કોણ? જીવ માત્ર એટલે શું? મારો તો સરસ વાત, મારો તો છે. ક્યારે પણ નિત્ય નિગોદનો જીવ પણ કેવો છે? સિદ્ધ સમાન સદા પદ. અને એટલા માટે કોઈ જીવ પ્રત્યે પણ હિંસાની કે દુઃખ પહોંચે એવી, એ પણ ભગવાન આત્મા છે. કાલે જો પુરુષાર્થ કરશે તો કદાચ આપણા પહેલા મોક્ષ પહોંચી શકે. કોઈ જીવ માત્ર પ્રત્યે પણ વર્તમાન એની જે કોઈ દશા છે એ કેવી છે? જેમ આવ્યું હતું, વર્તમાન ગત પર્યાયની યોગ્યતા છે. કાલે પુરુષાર્થ કરશે તો પલટો પણ થઈ જશે. એનો જન્મ ક્ષણ શબ્દ યાદ કર્યો તો પ્રવચનસારમાંથી, જન્મ ક્ષણમાં એનો સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ થશે તો આખો પલટો. તો એ વાત પણ થોડો વિસ્તાર ગુરુદેવસિંહ બહુ શરૂઆતમાં સામાન્ય સમજાય એ રીતે આ બે દ્રષ્ટાંતથી વાત કરી હતી. અને પછી પૂજ્ય બેનસિંહના એક બોલમાંથી લીધું હતું ને, કયો બોલ લીધો હતો? એક બહુ ફેમસ છે, એમાં બે શબ્દો ઉપર ગુરુદેવસિંહ ખાસ, જાગતો જીવ એટલે શું? પૂજ્ય ઘણી વાર ગુરુદેવસિંહ વાત લેતા હોય કે પૂજ્ય બેનસિંહની સરળ ભાષા ગણીને એમ ન સમજવું, એમાં ખાલી કઈ એવું છે? આપણને બહુ સાક્ષર લોકો ભાષા વાપરે એટલે બહુ કિંમત લાગે એવું નથી, સાવ સરળ ભાષામાં. તો જાગતો એટલે કોણ? છઠ્ઠી ગાથામાં જેના માટે જ્ઞાયક ભાવ કીધો છે એના માટે જાગતો શી શબ્દ વાપરે? હું હર સમયે કેવો ન છું? હું એક જાણનાર તત્વ છું. મારું અસ્તિત્વ, મારું હોવા પણ જાણવા પણ હોવા છતાં એનો સ્વીકાર ન કરીને કરવા પણ આના અભિપ્રાયમાં આપણે વયા ગયા. અને બીજો શું છે? ઊભો છે. ઊભો છે એટલે સ્ટેન્ડિંગ હશે ને, સિટિંગમાં નહીં હોય તો શું છે? એની હૈયાતી છે, ત્રિકાળ એની મોજૂદગી છે. એ એક નાયક ભાવ છે, છે છે એટલે એની ધ્રુવ રૂપની ત્રિકાળી એકરૂપ અભેદ અખંડપણાની એની હૈયાત, જેને ધ્રુવ નાયક ભાવ કહીએ. છઠ્ઠી ગાથામાં જે એક નાયક ભાવ, એક નાયક ભાવ કેવો છે? ધ્રુવ રૂપનો, તક્તા રૂપનો, આશ્રયભૂત તત્વ માટે એ જાગતો જીવ ઊભો છે. તો એ રીતે પણ યાદ કરીને ગુરુદેવસિંહ ઘણા પછી તો બોલ લીધા છે કે જે વર્તમાનમાં વિભાવ થાય છે એ કેના કારણે છે? પોતાની વર્તમાનની પર્યાયમાં અશુદ્ધ રૂપે પડવાની યોગ્યતા છે. એ કોઈ કર્મના ઉદયને કારણે થયું છે એમ નથી, અને રાગ કરવો એ જીવનો સ્વભાવ છે એ પણ નથી, ભલે વૈભાવિક શક્તિ છે. આ વિષય ક્યાંથી કાઢ્યો, આવું નીકળ્યો ક્યાંથી? જે રાગ થયો એ પોતાની અશુદ્ધ ઉપાદાનની પોતાની પર્યાયગત યોગ્યતા છે, દ્રવ્યગત યોગ્યતા નથી. દ્રવ્ય ગુણગત હોય તો સદાય સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ, બધા ઘણા ખુલાસા છે. તો કર્મથી એક દ્રવ્યથી બીજાનું તો વ્યાપક પણ પોતામાં હોય, તો આ વાત નીકળી ક્યાંથી? શિષ્યનો પ્રશ્ન પછી તો આ ઉત્તર ચાલે છે 175માં. શું જવાબ, શું જવાબ આચાર્ય દેવે શું આપ્યો? કાલ થોડુંક લઈ લીધું તું. પર સંગ એ ઉપરથી ચાલે છે. શેનો આખો વિષય ચાલે છે? કાલ લીધું તો પર એવ નથી શબ્દ લખ્યો, શું શબ્દ વાપરો છે? પર સંગ એવ, પર નહી તારો સ્વભાવ નહી, પણ તું સ્વભાવને ચૂકીને પરનો સંગ કરે છે આ વિભાવ. અને એ વિભાવ પણ એક સમયની પર્યાયમાં નિયમસારની 39 ગાથા જો કહીએ તો વિભાવ સ્વભાવ કીધો. આપણને આશ્ચર્ય થાય, એક બાજુ વિભાવ અને પાછું શું કેવું સ્વભાવ, કે એક સમયની પર્યાયમાં વિભાવ શક્તિને કારણે અશુદ્ધતા થવાની નિયમ છે. તો શું છે? યોગ્યતા છે, સંભવ છે, લાયકાત છે, શક્યતા છે. કરશે ક્યારે? કરશે ક્યારે? સ્વભાવને ચૂકીને પરનો સંગ કરશે. તો આમ કહીને બહુ સરસ શું સિદ્ધ કર્યું આચાર્ય, કે પરસંગ એવું શબ્દ ઉપરથી. કુર્દસી ઘણી વાર કહેતા કે આ કર્મ કરાવે ને બીજો કરાવે, અહીંયા શું લખ્યું છે? આનાથી શું સિદ્ધ કર્યું? સ્વાધીનતા કે પરાધીનતા? સ્વાધીનતા પણ છે અને પર્યાયગત પરાધીનતા પણ કરી. તું જો સ્વતંત્ર સ્વભાવમાં રહેવું તો છૂટ છે, તું રહેજે, અશુદ્ધતા ક્યારેય નહીં થાય. પણ જો સ્વભાવને ચ્યુત થઈને પરસંગમાં ગયો પરાધીનતામાં, તો અશુદ્ધતા થયા વગર રહેશે નહીં. પર્યાયગત યોગ્યતા અને સ્વભાવની શુદ્ધતા રૂપની સ્વાધીનતા, બે વાત કરીને બહુ વાત વિષય. તો એક એક કળશોમાં વિચારીએ તો શું કે નવું નવું શીખતા જાય ને જૂનું જૂનું ના, એમાં જોઈએ ને 12માં એવું છે ને, સ્કૂલમાં ભણીએ તો નવું નવું શીખતા જાય ને જૂનું જૂનું, બરોબર ને? એવું જ કરશું ને, આમાં જૂનું જૂનું દ્રઢ કરતો જાય ને નવું નવું શીખતો જાય, એ રીતે આપણે અંદર સ્વાધ્યાય.
સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ, 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 સહજાત્મ સ્વરૂપ સર્વજ્ઞ દેવ પરમ ગુરુ. ભરતક્ષેત્રના ઋષભાદિ મહાવીર પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય હો. વિદેશ ક્ષેત્રના સિમંદરાદિ 20 વિહરમાન તીર્થંકર ભગવાનનો જય હો. અડગ જ્ઞાનબળના સ્વામી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. સમયસાર નિયમસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. કુંકુન આચાર્ય દેવ, અમૃચન આચાર્ય દેવ આદિ ભરત ક્ષેત્રના સમસ્ત આચાર્ય દેવનો જય હો. પરમકારી કહન ગુરુ દેવનો જય હો. દશમૂર્તિ ભગવતી માતનો જય હો. આત્મસિદ્ધિના રચયિતા કૃપાળુ દેવ તથા સર્વજ્ઞાની પરમાત્માઓનો જય હો. સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રૈન, જો તેરી શરણાગ્રહે સો ફાવે સુખ ચૈન, જાવાની કે જ્ઞાન તે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમુ સદા દેત હું દો. બોલો જીનવાણી માતનો જય હો.